તારીખ 17/12/1997 શ્રી સમયસર ગાથા 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 281
શ્રી સમયસર પરમાગમ જીવ અધિકારની 7મી ગાથા જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર છે. સ્વરૂપના દર્શન જ્ઞાન ચારિત્ર હોવાથી તે જ્ઞાની છે એમ કહેવું તે વ્યવહાર છે. એટલા માટે એ વ્યવહાર છે કે જ્ઞાની તો પોતાને જ્ઞાયક માને છે. દર્શન જ્ઞાન ચારિત્ર વાળો અમુક ગુણસ્થાન વાળો એમ માનતા નથી, તો પ્રમત અપ્રમત નો નિષેધ કરી નાખ્યો આચાર્ય દેવે પોતે જ. પરમાર્થ થી જોવામાં આવે તો, એટલે કે ખરેખર જોવામાં આવે તો, અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે, અનંત પર્યાય અને અનંત ગુણો, એ દ્રવ્યને ભેદવાળી સ્થિતિ છે અને એક દ્રવ્ય છે એ બધાને અભેદતાવાળી સ્થિતિ છે. એટલે એક છે એવું દ્રવ્ય, એક છે એવું જેમાં બધા ગુણ પર્યાયના ભેદો સમાયેલા છે, એવું કંઈક મળી ગયેલા આસ્વાદવાળું. મળી ગયેલા આસ્વાદવાળું એ માળું એટલે શું કે બધા ગુણોનું પરિણમન અનુભવન છે. જેમ એક દવાની ગોળીમાં ઘણી ઔષધિઓ નાખી હોય, 25-50 દવાઓ ઘોળીને વાટીને એક ગોળી બનાવી હોય, તો એ બધાને બધી દવાનો સ્વાદ એક ગોળીમાં આવે. એવી રીતે મિષ્ટાનમાં ઘણી જાતના પદાર્થો વાપર્યા હોય તો બધાનો સ્વાદ એક બટકામાં આવે, એમ અનંત ગુણોનો પરિણમનનો અનુભવન એક પર્યાયમાં એક સાથે આવે છે. મળી ગયેલા આસ્વાદવાળો અભેદ, એમાં જુદા જુદા ભેદ પડતા નથી કે આ જ્ઞાન, આ દર્શન, આ ચારિત્ર, એવા જેની અંદર ભેદ પડતા નથી. એક સ્વભાવી તત્વ, તે તત્વને અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી. એટલે કે દર્શનનો ભેદ, જ્ઞાનનો ભેદ અને ચારિત્રનો ભેદ એને નથી. એક શુદ્ધ જ્ઞાયક જ છે, એ તો પોતે પોતાને એક શુદ્ધ જ્ઞાયક તરીકે અનુભવે છે. એક શબ્દથી કહ્યું પણ એમાં બધા ભેદો, બધા પર્યાયો એની અંદર સમાયેલા છે, સમાવિષ્ટ છે, એ રીતે જાણવું. હવે અહીંયાથી મુમુક્ષુ જીવ માટે પ્રયોજનભૂત મુદ્દો એક જે તારવ્યો છે એ આ ગાથામાં એ વાત છે. અભેદ સ્વરૂપનો અભેદ અનુભવ એ પ્રયોજનનો વિષય છે અને છેલ્લે છેલ્લે ગુણ ભેદોનો વિકલ્પ હોય છે. એવો અનુભવ થયા પહેલા છેલ્લે ગુણ ભેદોનો વિકલ્પ હોય છે. એ ગુણ ભેદોના વિકલ્પનો અભાવ થાય ક્યારે, કે ભેદ ઉપરનું વજન ઘટી ગયું હોય ત્યારે, અને અભેદ ઉપર વજન વધારે વધ્યું હોય ત્યારે. એવી જે સ્થિતિ કે ભેદો, ભેદ વિકલ્પ હોવા છતાં એના ઉપર વજન નહીં, અને લક્ષમાં જે અભેદ આત્મ સ્વરૂપ છે એના ઉપર વજન, એવી જે ભૂમિકા એને અહીંયા નિકટવર્તી સમીપવર્તી મુમુક્ષુ ગણવામાં આવ્યો છે. सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, अभेद निर्विकल्प अविरुद्ध दशा, एक अने अविरुद्ध मूल मार्ग जे छे भगवान नो मूल मार्ग सांभळो, जीन नो रे ये जे मूल मार्ग छे ये तो दर्शन ज्ञान चारित्र नो एक अने अविरुद्ध पणे अभेद परिणमन छे। ए अभेद परिणमन उत्पन्न थया पहला भेद वाळो जे परिणमन छे એનો નાશ કેવી રીતે થાય અને એ નાશ થાય એવી ભૂમિકા હોય એને સમીપવર્તી નિકટવર્તી મુમુક્ષુ કહેવામાં આવે છે કે એના ઉપર પણ વજન નહીં, ભેદ ઉપર વજન નહીં। બીજા વિકલ્પો તો બહુ દૂર રહ્યા એમ કે છે, એ તો પહેલા જ કહ્યું કે આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, એની તો અહીંયા એનો તો વિકલ્પ પણ અહીંયા નથી કે રાગ આટલો છે અને આ ટાળવાનો છે, એ વાત ગઈ। પણ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા જે મુખ્ય ગુણો છે કે જે ગુણો દ્વારા સ્વરૂપનો મહિમા થાય છે, એ ગુણોના ભેદ ભેદની અપેક્ષા હજી છે ત્યાં સુધી એ વિકલ્પ નહીં છૂટે। ભેદની ઉપેક્ષા કરીને અને અભેદ સ્વરૂપની અપેક્ષા કરતા સાનુભવ પ્રગટ થાય છે અને એવી પૂર્વ ભૂમિકા થાય ત્યારે એને સમીપવર્તી કહેવામાં આવે છે, એટલો પરમાર્થ મુમુક્ષુ માટે અહીંથી નીકળે છે। સાદી ભાષામાં પંડિત જયચંદ્રજીએ બહુ સારો ખુલાસો કર્યો છે કે આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધ પણ પર્યાયમાં આવે છે એ વાત તો દૂર જ રહો। પહેલા તો જ્યારે અવલોકન શરૂ કર્યું ત્યારે તો કેવી અશુદ્ધિ છે, કેટલો રાગ છે, રાગમાં રસ કેટલો છે, એ રાગ ને રસની પાછળ અભિપ્રાય શું કામ કરે છે, આ બધા વિકલ્પો ને વિચારો ને અવલોકન ચાલતો હતો, એ કક્ષાને ઓળંગી જઈને ઓળંગીને વાત છે, ત્યાંથી આગળ ચાલ્યો છે। હવે એ નાસ્તિના વિષય ઉપર વજન નથી, નાસ્તિનો વિષય સહેજે જણાય છે, નથી જણાતો એમ નથી, સ્થૂળ છે એટલે સહેજે જણાય છે, પણ જ્ઞાન નિર્મળ અને સૂક્ષ્મ થયેલું હોવાથી અને પ્રયોજનની પકડ અને પ્રયોજનનો દ્રષ્ટિકોણ વધારે સાધ્ય થયો હોવાથી પોતાના અભેદ સ્વરૂપને અવલંબન લેવા માટે અશુદ્ધિ તો દૂર રહો પણ આત્માના ગુણ ભેદો અને પર્યાય ભેદોને પણ ગૌણ કરવામાં આવે છે, જણાય છે ખરા પણ એને ગૌણ કરે છે, એવી રીતે સ્વરૂપની સમીપ જાય છે મુમુક્ષુ સાધક, એવી રીતે સ્વરૂપની સમીપ જાય છે એમ આચાર્યશ્રી આ સાતમી ગાથામાં કહેવા માગે છે। એટલે એને અશુદ્ધપણું તો દૂર રહો પણ તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી, અહીંયા ભેદ નથી એમ શબ્દ જયચંદજીએ લીધો। આચાર્યદેવે તો એમ જ કહ્યું કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી, ગુણ ભેદ લેવાના છે, પણ જાણે ગુણ જ નથી એમ કહી દીધું, એમાં શું જોર બતાવવું છે, ભેદ ઉપર વજન નથી અને અભેદ ઉપર વજન છે એવો સંકેત છે એની અંદર, શું અને એ પ્રેક્ટિકલ સાઈડ છે। જેમ કોઈ 5-10 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય, જવું હોય બહુ દૂરની મુસાફરી હોય, ત્યાંથી કલકત્તા જવું છે, 5 મિનિટ મોડા થયા અને ગાડીએ પ્લેટફોર્મ છોડી દીધું, એ 5 મિનિટ માટે કામ કેટલું બગડ્યું, આખો પ્રોગ્રામ કલકત્તા સુધીનો અને ત્યાર પછી ત્યાં જઈને જે કામ કરવું હતું એ બધું તો, ત્યારે એવું ન થાય એના માટે શું કરવું પડે, કે કોઈ તૈયાર થવામાં અને ઘરેથી નીકળવામાં મળવું કરતા હોય તો એમ કે ભાઈ સવારના પોરમાં સવારની ટ્રેન આમનામ તમે હાંજ પાડી, શું કહો આમનામ તમે હાંજ પાડી, હાંજ નો પડી હોય હજી તો સવારમાં 7:05 થઈ હોય, હા પણ એ 5 મિનિટ માટે જો આખો પ્રોગ્રામ બગડતો હોય તો વજન કેવી રીતે દેવું પડે? તમે હાંજ પાડી આમનામ, એથી વધારે વજન દેવું હોય તો શું કે તમને તૈયાર થવામાં ભાવ ગયો આખો, શું કે ચીકણા હોય વાર લાગે તો એમ કે આમાં ભાવ આખો યોગ્ય તમારો, વાત તો 5-10 મિનિટ જ મોડું થવાનું હોય પણ એ બધું બગાડે એવું હોય ત્યારે એવું વજન દેવું પડે છે. એમ અહીંયા ગુણભેદનો વિકલ્પ એ પણ એક વિકલ્પ પ્રતિબંધ હોવાથી અને અભેદ નિર્વિકલ્પ અમૃત જેવો અનુભવ જે છે એમાં અંતરાય રૂપ હોવાથી આડી દિવાલ છે વિકલ્પની, નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પની આડી દિવાલ છે એટલી છે જ નહીં આત્માને એમ કે ભૂલી જા, અને એની પાછળ એમ કહેવા પાછળ પણ એ બતાવવું છે કે જેને અભેદ સ્વરૂપનો અનુભવ થાય છે એને ભેદ અનુભવાતા નથી, એને ભેદ દેખાતા નથી, ભેદ જણાતા નથી, અભેદમાં ભેદનો અનુભવ નથી, અભેદમાં ભેદનું જ્ઞાન સમાયેલું છે પણ એનો અનુભવ નથી. જ્ઞાન થવું જ્ઞાન હોવું એક વાત છે અને અનુભવ થવો કે હોવો તે બીજી વાત છે. અધ્યાત્મમાં જાણવાની પ્રધાનતા નથી, અધ્યાત્મમાં અનુભવની પ્રધાનતા છે. અધ્યાત્મ પ્રકરણ એવું છે એટલે એ પણ સંકેત છે કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર વિદ્યમાન નથી એમ કહેવા પાછળ એમ કેવું છે કે દેખાતા નથી અનુભવાતા નથી, છે એનું જ્ઞાન છે પણ એનો વિકલ્પ નથી, અત્યારે એનો વિકલ્પ નથી, એવી રીતે ફેર જરાક સંકેત કરવો છે અનુભવનો. એ અનુભવ દશાનો સંકેત છે એમાં. જ્ઞાન દર્શન ચારિત્ર વિદ્યમાન નથી એમ કહેવા પાછળ અભેદ અનુભવ દશાનો અનુભવ બતાવ્યો છે. જેમ એક કાપડનો 20 વારનો તાકો છે, 20 વારના દુકાનમાં તાકાની થપ્પી મારી હોય, દુકાનનો માલિક માલ બતાવવા માટે નોકરને કહે કે ટાકો લાવજે, ત્યારે એના જ્ઞાનમાં છે કે આ 20 વારનો છે પણ લક્ષમાં એક ટાકો છે અભેદ, અને 20 વાર હોવા છતાં સળંગ 20 વારનો છે, વારે વારે હાંધો નથી, વારે વારે ટુકડો નથી, એટલે 20 વાર છે એ એનો ભેદ છે અને તાકો એક છે એ અભેદ છે. તાકો લક્ષમાં છે ત્યારે અભેદ વસ્તુ લક્ષમાં છે, પણ 20 વારનું જ્ઞાન એની અંદર સમાયેલું છે, વિકલ્પ નથી, વિકલ્પ તાકાનો છે અને જ્ઞાન વિશે 20 વારનો છે. એમ અહીંયા નિર્વિકલ્પ અનુભવમાં અભેદનો અનુભવ છે, ભેદોનું જ્ઞાન અંદર સમાયેલું છે પણ એનો વિકલ્પ કે એનો અનુભવ નથી થતો, એની પ્રેક્ટિકલ સાઈડ એવી છે.
વિકલ્પમાં તાકો છે અને જ્ઞાનમાં 20 વાર છે,
એ તો દ્રષ્ટાંત છે. વિકલ્પમાં એટલે લક્ષમાં તાકો છે, લક્ષ લેવું, લક્ષમાં તાકો છે અને છતાં જ્ઞાનમાં 20 વારનો તાકો બરાબર ખ્યાલમાં છે, શું ખ્યાલ બહાર નથી, એને કેમ કે તો એક વખત જોઈ લીધું કે આ બીજું ટાંકામાં 20 વાર ના આવે છે એટલે વાત પૂરી થઈ ગઈ. પછી વારંવાર 20 વાર એને લક્ષમાં લેવાની જરૂર નથી, કંઈક ટાંકો લઈ આવજે બતાવવા માટે. ના બિલકુલ, ભેદ ના અનુભવ માં નિર્વિકલ્પ અનુભવ નથી. ભેદ નું જ્ઞાન છે પણ વિકલ્પ નથી, ભેદ નો અનુભવ પણ નથી. મુમુક્ષુ એ ભેદો નું જ્ઞાન કરીને ભેદો ને ગૌણ કરવા, અને ભેદો નું જ્ઞાન કરાવનાર શ્રી ગુરુ છે એને અભેદ નું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે એને સમજવું. ભેદ દ્વારા અભેદ નું જ્ઞાન કરાવવાનું શ્રી ગુરુ નું પ્રયોજન છે એ પ્રયોજન ને સમજવું. ભેદો થી માત્ર ભેદો નું જ્ઞાન કરાવવું નથી, ભેદો દ્વારા અભેદ નું જ્ઞાન કરાવવું છે. અને ભેદ નું અવલંબન રાગ નું ઉત્પત્તિ નું કારણ હોવાથી, અને અભેદ નું અવલંબન વિતરાગતા અને નિર્વિકલ્પતા નું ઉત્પન્ન થવાનું કારણ હોવાથી, પ્રયોજનના દ્રષ્ટિવાળાને અભેદને મુખ્ય કરવું અને ભેદને જાણીને ગૌણ કરવા એવી કાર્ય પદ્ધતિ હોવી જોઈએ. શું એવી કાર્ય પદ્ધતિ હોય તો બરાબર પ્રયોજનની સિદ્ધિ થાય. એ વાત તો દૂર રહો, અશુદ્ધિની પણ તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી. કારણ કે વસ્તુ અનંત ધર્મરૂપ એક ધર્મી છે, વસ્તુ એક અભેદ છે. હવે અહીંયા પ્રયોજનની દ્રષ્ટિ નથી એને તકલીફ શું પડે છે કે જેમ વસ્તુ અભેદ છે એમ વસ્તુ ભેદવાળી પણ છે. વસ્તુમાં ગુણોના ભેદો નથી એવું થોડું છે. તો વસ્તુને કહેવા માટે તમે ભેદ અભેદાત્મક કહો ને, એટલી અભેદ શું કરવા કહો છો? અભેદ કહેવા પાછળ અમારું પ્રયોજન છે. ભેદ છે એમ તું વાત કરે છો તો એ કઈ અમારી સમજણમાં નથી એમ માનવાની જરૂર નથી, પણ એના ઉપર તારું વજન છે એ ઉઠાડી નાખવા માટે, ઉપાડી લેવા માટે વાત ચાલે છે. ભલે તે ભેદને જાણ્યા હોત, ભેદને ગૌણ કર, અથવા ભેદ મારફત અભેદનું જ્ઞાન કર, 20 વારના તાકો સમજીને 1 ટાકાનું જ્ઞાન કર, 20 વારના ભેદો સમજીને 1 ટાકાનું જ્ઞાન કર, એમ કે છે. એનું પ્રયોજન છે એમ શું? વિતરાગતાનું પ્રયોજન છે ને, અને ભેદમાં તો અનાદિથી ઉભો છે. ભેદમાં ઉભો હોવાથી, ભેદના અવલંબનમાં ઉભો હોવાથી રાગ તો કર્યા જ કરે છે. પ્રયોજન અહીંયા વિતરાગતા પ્રાપ્ત કરાવવાનું છે અને રાગ છોડાવવાનો છે. તો જે જે પ્રકારે રાગ થતો હોય તે તે પ્રકારનો ત્યાગ કરીને જે પ્રકારે વિતરાગતા થતી હોય તે કાર્ય પદ્ધતિ ગ્રહણ કરવી જોઈએ. અવલંબન નો વિષય છે કે જેના અવલંબન થી તારા પ્રયોજન ની પ્રાપ્તિ છે. ભેદ વિકલ્પ થી રાગ ની ઉત્પત્તિ થશે, વિકલ્પ ની ઉત્પત્તિ થશે ભેદ થી, અને આકુલતા થશે. શું થશે? આકુલતા થવાની છે. આકુલતા ને છોડાવે છે અહીંયા. પરંતુ વ્યવહારી જન ધર્મો ને જ સમજે છે, ધર્મી ને નથી જાણતા. જે વ્યવહારી લોકો છે એટલે વ્યવહારમાં ઉભા છે, વ્યવહારનો જેને પક્ષ છે, ભેદનો પક્ષ છે, એ ધર્મોને સમજે છે ને ધર્મીને નથી જાણતા. તો એનો અર્થ કે ધર્મોને પણ યથાર્થ પ્રકારે જાણતા નથી, યથાર્થમાં નથી જાણતા એમ છે. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, એને ચારિત્ર છે. જો આ ચોખ્ખું ગીરી. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને, એટલે દર્શન જ્ઞાન ચારિત્ર અસાધારણ ધર્મો છે, તેને ઉપદેશમાં લઈને શું વાત કરે છે? અભેદરૂપ વસ્તુમાં, વસ્તુ તો અભેદ છે, એમાં ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરીને ઉપદેશ કરે છે કે જ્ઞાની દર્શન જ્ઞાન ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તે વ્યવહાર છે, અભેદમાં ભેદ ઉત્પન્ન કર્યો તે વ્યવહાર છે. માણસ તો માણસ છે, એનું નામ પાડ્યું તે વ્યવહાર છે. શું આત્મા તો આત્મા છે, પણ એ દર્શન જ્ઞાન ચારિત્ર વાળો છે એમ કયો, એ નામ પાડ્યું એનું, એ વ્યવહાર છે. જ્ઞાની છે, મુનિ છે, એ બધો વ્યવહાર છે, આત્મા તો આત્મા છે. પરમાર્થથી વિચારવામાં આવે તો, એટલે પારમાર્થિક દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે. શું અનંત ગુણ પર્યાયો એમાં સમાયેલા છે, એને એક દ્રવ્ય પીને બેઠું છે, તેથી તેમાં ભેદ નથી. આ પારમાર્થિક દ્રષ્ટિકોણ છે, એમાં ભેદ નથી. ભેદને જાણી અને અભેદમાં તેને વિલીન કરવા. શું ભેદને જાણી અભેદમાં તેને વિલીન કરવા, પ્રવચન સારની 80 ગાથામાં આ વાત છે. આપણે એકવાર એરપોર્ટ ઉપર લીધી હતી 80 ગાથા, ખબર છે? તેને કાંઈક મોડું થઈ ગયું હતું, પછી ટાઈમ કલાક એકનો બચતો હતો, 80 ગાથા લીધી હતી. અરિયંતના દ્રવગુણ પર્યાયને ઓળખીને આત્માને ઓળખવું ગાથાનો વિષય છે. તો પર્યાયને ગુણમાં વિલીન કરવાનો, ગુણને દ્રવ્યમાં વિલીન કરવું, ત્યાં એ વાત લીધી છે. એ કાર્ય પદ્ધતિ છે, એ પ્રેક્ટિકલ ટેકનિક છે, એને એને ગૌણ કરી નાખવું જોઈએ, તો જ વસ્તુનો સ્વાદ યથાર્થ પ્રકારે આવે. જેમ દાગીનાને ખરીદતા વખતે ભલે તમે તપાસો, પણ પહેરતી વખતે તપાસવાનો નથી રહેતો. નહીં ચક્રમાં તો એવી એક ગાથા છે, તત્વ અન્વેષણ કાળે યુક્તિ માર્ગેણ, યુક્તિ માર્ગથી એને જોવામાં આવે છે. નો આરાહણ કાલે અવલંબન અને આરોહણ કરવું છે ત્યારે નહીં, ત્યારે એને યુક્તિથી આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર કેવા છે, ભેદ કેવા છે જોવાનું આરાહણ કાલે. આરાધના કાળે એવું નહીં, આરાહણ એટલે આરાધના, આરાધના કાળે એમ નહીં. કેમ કે પછકો અણવો જમવા, કે જેથી કરીને આત્મા ત્યાં પ્રત્યક્ષ છે. હવે જ્યાં સુધી આત્માને ઓળખ્યો નથી, જાણ્યો નથી, ત્યાં સુધી એના ગુણભેદથી, અસાધારણ ગુણોથી એને ઓળખવા માટે એને વિચારવામાં આવે, ત્યાં સુધી આત્મા પરોક્ષ છે. આત્માના અનુભવમાં આત્મા પ્રત્યક્ષ હોવાથી પ્રત્યક્ષમાં એના ભેદ જોવાનો રહેતો નથી, કેમ કે વસ્તુ સામે છે. પછી આવો છે ને તેવો છે કરવાની વાત ક્યારે? પરોક્ષ વસ્તુનો વિચાર હોઈ શકે, પ્રત્યક્ષનો વિચાર ન હોય. તમે મારી સામે બેઠા છો એટલે તમારો વિચાર કરવાની જરૂર નથી, તમને હું પ્રત્યક્ષ જોઉં છું તમે આવા છો. તમે ન હો ત્યારે હું વિચાર કરું કે આવા છે, આવા છે, આવા છે, આવા. એમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષ છે. એટલે પરોક્ષ વિચાર કાળે ભલે આત્માને ઓળખ્યો હોય તો પણ પ્રત્યક્ષ અનુભવ કાળે એકદમ ગુલાટ ખાવાની છે અને એ વિચાર છોડી દેવાના છે. કેમ કે એમાં પ્રત્યક્ષ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ છે, વસ્તુ પણ પ્રત્યક્ષ છે અને અનુભવ પણ પ્રત્યક્ષ છે. એટલે કહ્યું કે પરમાર્થી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તે દ્રવ્યમાં ભેદ નથી. કથનચિત ભેદ છે એમ ન કહ્યું, તેમાં ભેદ નથી. કથનચિત ભેદ વાળી વસ્તુ છે અને કથનચિત અભેદ છે વસ્તુમાં, એ વસ્તુના બંધારણને સમજવા માટે છે. વસ્તુનું બંધારણ કેવું છે એ સમજવું એક વાત છે, અને એ બંધારણ બરાબર સમજાયા પછી એનો અનુભવ કરવો, આરાધના કરવી, તે બીજી વાત છે. જુઓ, અહીંયા આપણે 25 જણા બેઠા છે. હવે કોઈ અજાણ્યા માણસ ને તમને ઓળખવા માટે કોઈ પણ ભેદ થી જ એને મોકલ્યો હોય કે આપણે જેને સાથે વાત કરવી છે એનું નામ ફલાણું છે, પણ એક નામના બે માણસો હોઈ શકે, અનેક માણસો હોઈ શકે, માટે માત્ર નામ તો સામાન્ય વાત છે. વિશેષ વાત આ છે કે એમનો પ્રકાર ફલાણો ફલાણો હોવો જોઈએ. તો એવો કોઈ અસાધારણ ભેદ બતાવવો પડે તો એ જુદો ઓળખાય. એમ આત્મા રાગ અને પરદ્રવ્યની સાથે એકમેકપણાનો અનુભવ કરીને પોતે એકમેક થઈ ગયો છે ભાવમાં, એને જુદો ઓળખાવો છે. તો જ્ઞાન લક્ષણથી જુદો ઓળખાવે છે આત્માને. આત્માને જ્ઞાન લક્ષણથી જુદો ઓળખાવ્યા પછી એ લક્ષણનો ભેદ વિલીન કરવો પડે. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન હોય તો પણ આ જ્ઞાન તે આત્મા છે એટલો ભેદ સમજાવ્યા વગર એને અભેદ વસ્તુ સમજાય જ નહીં. આવી એક વસ્તુની પરિસ્થિતિ છે. ઉપર જવું હોય તો એક પછી એક પગથિયા ઉપર પગ મૂકીને જ જવું પડે. એનો બીજો રસ્તો નથી કે તમે સીધા જમ્પ મારીને ઉપર વ્યાજા, તો પછી એક પગથિયા ચડવા પડે. પગથિયા પગ મૂકવાનું, ઉપાડવાનું, મૂકવાનું, ઉપાડવાનું, મૂકવાનું, ઉપાડવાનું, એ પદ્ધતિ છે. એવી રીતે વાત છે, ભેદમાંથી પસાર થવું જ પડે અને છતાં ભેદને પકડાય નહીં. આ થોડુંક અટપટી વાત છે એટલે તો લોકોને ગડબડ થઈ જાય છે અને મોટા ભાગે ભેદમાં અટકે છે લોકો. કેમ કે ભેદ વાળું જ્ઞાન વિસ્તાર વાળું જ્ઞાન છે, અને જ્ઞાન નો વિસ્તાર એ જ્ઞાનની સમૃદ્ધિ લાગે, પણ અનુભવમાં રિદ્ધિ સિદ્ધિ છે. અનુભવમાં રિદ્ધિ સિદ્ધિ તો અનુભવમાં છે. અહીં કોઈ કહે કે હું એ વધારે ચોખ્ખું કરે છે પંડિત જયચંદજી પારમાર્થમાં વિષયને વધારે સ્પષ્ટ કરે છે. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના ભેદ છે, કાંઈ અવસ્તુ નથી. વસ્તુનો ભેદ તો વસ્તુ જ ગણવી જોઈએ તમારે, એને અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તો વસ્તુનો એક અંગ છે, નિશ્ચય વસ્તુનો અંગને નિશ્ચય જ કયો ને, એને વ્યવહાર શું કરવા કયો છો? એમ કોઈ કહે તેનું સમાધાન કે એ તો ખરું છે, વસ્તુનો અંગ છે, એ વાત તારી સાચી છે, પણ કઈને ઉડાડવું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અહીંયા પ્રયોજનભૂત વાત છે, દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય કરીને ઉપદેશ કરવામાં અભેદ નો ઉપદેશ કરાવ્યો છે, અભેદ વસ્તુ નું જ્ઞાન કરાવ્યું, અવલંબન કરાવ્યું છે. આ ગાથાનું ભાવાર્થનું પ્રવચન ચાલતું હતું. ગુરુદેવ જરા ફોર્મમાં હતા. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે અને અવસ્તુ તો નથી એમ દલીલ આવી, તો ગુરુદેવ કે નહીં અવસ્તુ છે, પર્યાય અવસ્તુ છે હાલ એમ. દર્શનદાન ચારિત્ર નથી એમ કહી દીધું ને આચાર્ય જયચંદજી, એ તો ખરું છે એમ કરીને ઊભો રાખ્યો. તારી વાત ખરી છે ગુરુદેવ કે નહીં, તારી વાત ખોટી છે. અમે કહીએ છીએ સાંભળ, નો આર્ગ્યુમેન્ટ ઢીલું પડી જાય. પર્યાય પણ વસ્તુ નું એક અંગ તો ખરું ને, બંધારણ ની દ્રષ્ટિ, બંધારણ ના પક્ષ વાળા વિદ્વાનો બહુ છે આપણે ત્યાં. એમ લેવા જતા બંધારણ તૂટી જાય ને, મિથ્યાત આવી જાય, એનું શું કરવું? એ નહી, બંધારણ નહી તૂટે. અભેદ નું અવલંબન લેવા જતા બંધારણ નહી તૂટે, અને બંધારણ તૂટી જશે એવા ભય થી બંધારણ ને પકડીને બેસીશ તો અભેદ નો અનુભવ નહી થાય. એનું હું કરીશ? પગથિયાને જાળીને બહી રહીશ તો ઉપર નહીં પહોંચે, સીધી વાત છે. આ દલીલ આવે છે, બંધારણ તૂટી જશે, મિથ્યાત્વ આવશે, ગ્રીત મિથ્યાત્વ થઈ જશે, માટે બંધારણ તો તૂટવું ન જ જોઈએ. બંધારણ તો સિદ્ધાંતિક વાત છે, સિદ્ધાંતને તોડીને અધ્યાત્મ ન હોય. આ બધી બહુ દલીલો આવે છે. શું આવે છે? સિદ્ધાંત ને તોડીને અનુભવ ન થાય. સિદ્ધાંત ને તોડીને કોઈને અનુભવ થાય? અમારી વાત સિદ્ધાંતિક છે. સિદ્ધાંતિક વાતો તો અનુભવ તો લાવતું. તારી વાત સિદ્ધાંતિક હોય તો સિદ્ધાંત ને પકડીને અનુભવ લાવ. અને અહીંયા તોડવા ફોડવાની વાત નથી, અહીંયા પ્રયોજન સાધવાની વાત છે. પ્રયોજન સાધવા માટે મુખ્ય ગૌણ તો કરવું જ પડશે. સિદ્ધાંતને ભેદને મુખ્ય કરીને અનુભવના અવલંબનને ગૌણ કરવામાં આવે તો એ વાત વિપરીતતામાં જશે. એનું શું વિપર્યાસ થશે? એનું શું? એ વાતની સમજણ જેને નથી એ આવી ભૂલ કરે છે. સિદ્ધાંત નો તોડાય, સિદ્ધાંત ને તોડીને કાર્ય ની સિદ્ધિ કેમ થાય? અમને વાત ગળે ઉતરતી નથી. જાઓ, એ શાસ્ત્ર સિદ્ધાંત સમજ્યો છે, ભણ્યો છે, પણ પ્રેક્ટિકલ સાઈડ માં આવ્યો નથી. આ ફરક છે. વ્યવહારું થવું પડે છે. દુકાને વેપાર કરવો હોય તો ગ્રાહકને સાથે વાત કરવાનો વ્યવહાર આવડવો જોઈએ. ગ્રાહક છે, મફત પણ માગશે, પણ એનું અપમાન કરાય નહીં. હાલ 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 તારે તારાથી નહીં લેવાય, કઠો ઉતરી જા, એમ ન કહેવાય. તમે ગ્રાહક છો, તમને કહેવાનો બોલવાનો અધિકાર છે, મીઠાશથી વાત કરવી. ત્યારે ઓલા શું કહ્યું કે એવી રીતે વ્યવહારું થાય એને ભાવ લેતા આવડે છે. એને ભાવ લેતા આવડે છે, પણ ઘરા ઘરે બગાડે તો એને એમ કે આને વેપાર ધંધો કરતા આવડતો. ભણેલો ડિગ્રી લઈને દુકાને બેઠો હોય તો શું કામનો? ભણતર ની સાથે ગણતર હોવું જોઈએ. એવી વાત છે. આ બધી ડાક્ટરો ને શીખડાવવામાં આવે છે, દર્દી ની સાથે મીઠાશ થી બોલવાનો ખરાક છે ને, પૈસા તો દેવાના છે, એને અત્યારે મીઠાશ થી બોલવું. અને એ મીઠાશ માટે જીભ ઉપર સેકરીને ચોપડવી એમ કે, શું કે, સાકર નહી સેકરીને વાપરવી એમ કે. પછી એને સમજાવવાની બહુ રીતો હોય છે. જો તમે દર્દીની સાથે મીઠાશથી વાત કરો તો અડધો દર્દ તો તમારી વાતથી જ એનો મટે, તમારે અડધાની દવા કરવી પડે. ઠીક, અને બહુ કડકાઈથી વાત કરો તો એની તબિયત ન બગડતી હોય તો બગડી જાય. તો તમે ડાક્ટર છો કે કુંભાર છો એમ કે, એની તબિયત બગાડી કે સુધારી દો, એમ દરેક વાતમાં વ્યવહારુ થવું પડે છે. એટલું શાસ્ત્ર ભણીએ એવું ન કામ આવે. એ વાતનો અહીંયા સંકેત છે, વ્યવહારુ કેવી રીતે થાવું. ગુરુદેવ એમ કીધું, પર્યાય વસ્તુ છે, બહુ જોરથી વાત કરી દઈ, જા પર્યાય વસ્તુ છે, પર્યાય પર્યાય શું કરે, પર્યાય વસ્તુ છે, એનું અવલંબન જરાય લેવાનું નથી.
અયોગ્ય જગ્યાએ વજન ન થાય એટલે, હા, અયોગ્ય જગ્યાએ વજન હોય છે,
હા, પછી એમ છે ને, પર્યાય દ્રષ્ટિ અનાદિથી છે જીવને. શું છે પર્યાય દ્રષ્ટિ? તો અનાદિથી છે અને એની પકડ ઘણી છે. અને મોહ રાજા એ પર્યાય દ્રષ્ટિથી જ બધાને નચાવે છે. પર્યાય દ્રષ્ટિથી જ મોહરાજા બધાને નચાવે છે. હવે જે મોહરાજા મોટો ગુંડો છે એની જીભ ઉપર પકડ કેવી છે? નાગચૂડ જેવી પકડ છે. નાગચૂડની પકડ જેવી તેવી ન હોય, ગમે એવો પહેલવાન હોય, નાગે ભરડો લીધો હોય છોડાવી ન શકે. તમારે પગે નાગ વીંટાણો હોય અને જોર કરે એટલે હાડકું બટકી જાય તમારો, હાથે વીંટાણો હાથ બટકી નાખે, સાથે વીંટાણો તો તમારે પાછળ કરોડ ભૂસ કરી નાખે, હાડકા ને તોડી નાખે. હવે એ નાગચૂડ છે એને છોડાવવા માટે એ મોહરાજાને બિચારાને વાગી ન જાય એવી રીતે આપણે છોડાવીએ તો કેમ? દયા રાખવી એના ઉપર, આપણે એનાથી છોડાવવો, એને ધક્કો મારવો બરાબર છે, પણ એ પડી ન જાય, વાગી ન જાય એવી રીતે ન છૂટે, નિર્દય થઈને ધક્કો મારજે એમ કે. કેવો? નિર્દય થઈને, અંતર દારૂણ ધારણે એને મોહને ચીર્યા ચીરી નાખવાનો, મોહને તો વિદારણ કરી નાખવાનો. એવા શાસ્ત્રોમાં શબ્દો આવે છે, 126મો વર્ષ છે, અંતર દારૂણ ધારણે. અને એ પ્રેક્ટિકલ સાઈડ જ એવી છે કે જ્યારે કોઈ માણસ ગળે ચીપ દેતો હોય અને મોત દેખાતું હોય એને હળવે કરીને છોડાવે અને એને ધક્કો મારતા એને વાગી જશે તો એવો વિકલ્પ રાખે? પૂરી તાકાતથી ધક્કો મારે એને એનું થવું હોય તો થાય, મારે મુજબ જીવતા રહેવું છે, મારે મરવું નથી. કોઈ પકડ કરી હોય, ગળું જ પકડ્યું હોય અને ભેંસ દેતો હોય એને કેવી રીતે છોડાવે? પૂરી શક્તિથી ધક્કો મારે કે ના મારે? એવી રીતે આ મોહની પકડ એવી છે જીવ ઉપર, એની દયા ખાવાની નથી. એટલે જોરથી કહેવું પડે છે કે જા પર્યાય વસ્તુ છે. શું પર્યાય દ્રષ્ટિ દ્રઢ કરી છે કે પર્યાય વસ્તુ છે? એમ જોર દેવું, એમ એનાથી છૂટવું, એ જ એનો વાસ્તવિક ઉપાય છે. જોર દેવું જ પડે, જોર દીધા વિના જે એનું બળવાન સામાનું બળવાન પણ છે એ ઢીલું પડે નહીં અને એનાથી છૂટી શકાય નહીં. એટલે વાતો એ પ્રકારે પણ શાસ્ત્રમાં કરી છે. કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, શબ્દ જેવો વાપર્યો છે. હું દર્શન જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યંતે, ફેર નહીં, વિદ્યમાન જ નથી ને એને. જા કેમ કે અમને અનુભવાતા નથી, દેખાતા નથી, માટે એટલે કોઈ એમ કે આમાં વસ્તુમાં વસ્તુનો ભેદ છે તો કે ઠીક છે, ખરું છે, પણ કહીને ઉડાડ્યું. અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. સમજાય છે? એમનો લીધો માલુમ પડવું ફિલિંગ લેવલ છે. માલુમ પડવું એટલે ફીલ થવું. અભેદનો અનુભવ ક્યારે થાય? કે ભેદને સારી રીતે ગૌણ કરવામાં આવે તો. અભેદને, અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ, ગૌણ કરવાથી જ અભેદ સારી રીતે અનુભવમાં આવે. ભેદની મુખ્યતામાં ઊભો છે એને ગૌણ કરવો જ રહ્યો ભેદને, તો જ અભેદ સારી રીતે અનુભવમાં આવે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કયો છે, ગૌણ કરાવવા માટે વ્યવહાર કયો છે. વ્યવહાર કહેવા પાછળ નિશ્ચિત વસ્તુનું અંગ હોવા છતાં વ્યવહાર કહેવા પાછળ એને ગૌણ કરવાનું પ્રયોજન છે. હવે જો આશય કાઢ્યો છે આમાંથી પંડિતજીએ, અહીં એવો અભિપ્રાય છે, અભિપ્રાય એટલે આશય, અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. જ્યાં સુધી ભેદમાં ઉભો છે અને ભેદનો દ્રષ્ટિકોણ છે ત્યાં સુધી નિર્વિકલ્પ દશાને, વિતરાકતાની ઉત્પત્તિ નહીં થાય. પ્રયોજન માર્યું જ છે એમ કે છે. શું અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, જીવ સરાગી છે અનાદિનો, એને ભેદ નહીં, અવલંબ ને વિકલ્પ 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 ચાલુ રહેશે. જેમ જેમ વિકલ્પ વધારશે તેમ તેમ નિર્વિકલ્પ અનુભવથી દૂર જશે. ઠીક, વિકલ્પ વધારવાના નથી, વિકલ્પ ઘટાડવાના ને શાંત કરવાના છે. માટે છ આવશ્યક નથી ને એક આવશ્યક છે એમ કીધું. છ આવશ્યક નો વ્યવહાર જીનાગમમાં જ છે, બીજે ક્યાંય નથી. અને આત્માને છ આવશ્યક નથી પણ એક જ આવશ્યક છે એવો નિશ્ચય પણ જીનાગમમાં જ છે. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં સ્થાપ્યો છે અને એ વ્યવહારને સમ્યક પ્રકારે ઉથાપ્યો પણ છે. શું છે? વ્યવહારને સ્થાપ્યો પણ છે અને વ્યવહારને સમ્યક પ્રકારે ઉથાપ્યો પણ છે. અને આખા સમયસારની શૈલી જે છે વ્યવહારને થાપીને ઉથાપવું, થાપીને ઉથાપવું, આખી શૈલી જે છે આચાર્ય, અને એ યોગ્ય છે. જો સ્થાપ્યા વિના સીધો ઉઠાપવામાં આવે તો નિશ્ચયાભાસ થયા વિના, એટલે એ કુશળતા છે એમની. ઉપદેશમાં ઉપદેશ કરવાની એમની કુશળતા છે એ થાપીને ઉઠાપ. એટલે કોઈ એમને બધું ઉડાડવા માંગે એવું ન ચાલે, ધડાધડ એમ નહીં, થાપે ઉઠાપે, થાપે અને ઉઠાપે. એ ઉઠાપવાની પણ પદ્ધતિ છે, એ અંદરથી ઉઠાપવાની વાત નથી, ઉઠાપવાની પણ પદ્ધતિ છે અને સ્થાપવાની પણ પદ્ધતિ છે. એ રીતે યથાર્થ હોવું જોઈએ બધું. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. અભેદ નિર્વિકલ્પ વિતરાગી દશાનો અનુભવ કરાવવા માટે એ બધી વાત છે, એમને વાત નથી. વિતરાગ થયા બાદ એટલે વિતરાગ ભાવમાં નિર્વિકલ્પ ભાવમાં તો ભેદાભેદ રૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, અને ત્યારે જ એને ભેદાભેદ રૂપ વસ્તુનું બંધારણનું યથાર્થ જ્ઞાન થાય છે. એ પહેલા કાલ્પનિક જ્ઞાન હોય છે, વ્યાખ્યાથી જે પરોક્ષપણે જ્ઞાન હોય છે એમાં કલ્પના ફળે છે. કલ્પના છે તો વિપર્યાસ છે, વિપર્યાસનું ફળ દુઃખ છે, એમ છે. અને જ્યાં વસ્તુનો જ્ઞાતા થઈ ગયો નિર્વિકલ્પ ભાવે, ત્યાં નયનો અવલંબન જ રહેતો નથી. ત્યાં એક પડખાને મુખ્ય કરવું અને બીજાને ગૌણ કરવું એ પ્રમાણની અંદર વાત નથી. પ્રમાણમાં તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. ગમે એટલા ભેદોને સમજે અને ભેદોનું ઘણું વિસ્તાર વાળું જ્ઞાન હોય, પણ એમાં વસ્તુ જે એક અખંડ અભેદ છે, અવલંબનને યોગ્ય છે, એનું અવલંબન નહીં હોવાથી એ ભેદોમાં વસ્તુને ખંડિત કરે છે. શું કરે છે? પોતાના જ્ઞાનમાં વસ્તુને ખંડિત કરી નાખે, ટુકડા કરી નાખે. વસ્તુ ટુકડા નથી. અને પરમાર્થના પ્રકરણમાં તો જ્ઞાનીઓએ ભેદની કલ્પના કહી છે. શું? ભેદ ઉપજાવવામાં આવે છે એમ કે છે. શું? એક વસ્તુમાં વસ્તુના ભેદો ઉપજાવવામાં આવે છે. ભેદને ઉત્પન્ન કરીને એવો ઉપદેશ કરવામાં આવે છે એમ લીધું છે. પહેલા પેરેગ્રાફમાં નીચે છે, ત્રીજી લીટે. ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરીને, કેમ કે વ્યવહારી જન ભેદમાં ઉભો છે તો એને એની ભાષામાં કહેવું પડે, કેમ કે આના પછીની ગાથામાં એક તર્ક ઉઠાવ્યો છે. જો પરમાર્થનો તમારો ઉપદેશ કરવો તો સિદ્ધ જ કરવો હતો, ને વચ્ચે આવેલી ભેદનો વ્યવહાર શું કરવા નાખ્યો? અમથો અમથો તમે ગૂંચવણમાં વાતને નાખો છો એમ કે અભેદની સીધી વાત કરો ને તો ન સમજાય, ન સમજાય, સમજાય જ નહીં. એના માટે એમને બીજી આઠમી ગાથામાં દ્રષ્ટાંત આપ્યો કે જો પરદેશમાં તમે જાઓ તો પરદેશની એની ભાષા અને તમારી ભાષા જુદી હોય, એકબીજાને સમજી ન શકો તમે, વચ્ચે દુભાષ્ય હોય. તો એમ કે ભાઈ તમને આમ કહે છે, પછી કે તમને આમ, અને એનો જવાબ તમને આ આમ આપે છે. કોણ એની ભાષા સમજતો હોય, અને કાં તમારે સીધે એની ભાષામાં જ વાત કરવી પડે તો જ વ્યવહાર ચાલે, ને તો વ્યવહાર ચાલે. ઉપદેશ છે એ વ્યવહાર છે. ઉપદેશ છે એ શું છે? ગુરુ શિષ્ય વચ્ચેનો સમજવા સમજાવવાનો વ્યવહાર છે. અને ગુરુ વિચક્ષણ છે, કુશળ છે ઉપદેશ કરવામાં, એ સારી રીતે જાણે છે કે શિષ્યને શિષ્યની ભાષામાં સમજાવીશ તો સમજશે, સીધી મારી ભાષામાં નહીં સમજે. એટલે નિષ્કારણ કરુણા કરીને ભેદમાં ઉભેલા વ્યવહારી જનને વ્યવહારની ભાષામાં ભેદથી સમજાવે છે. ત્યારે સાથે સાથે કહેતા જાય છે કે જો ભાઈ તને ભેદથી કહીએ છીએ, પણ અમારું પ્રયોજન અભેદને સમજાવવાનું છે, એ લક્ષ્યમાં રાખજે. ભેદને સમજાવવા માટે અમે ભેદ કહેતા નથી, પણ અભેદને સમજાવવા માટે ભેદ કહીએ છીએ, અને તારી પરિસ્થિતિ એવી જાણીને એમ કહીએ છીએ. માટે તું પણ અમારી વાતને જેમ કહેવા માંગીએ છીએ તેમ ધ્યાનમાં લેજે. તું તારા ભેદમાં ઉભેલો છે, તારા અભિપ્રાયને તું દ્રઢ નહીં કરતો, તારા અભિપ્રાયને દ્રઢ નહીં કરતો.
ભાઈ
એનો અર્થ એ છે ને કે સ્થાપતા પહેલા જ કહી દેશે કે સ્થાપતા ઉથાપવાનું છે. હા, ઉથાપન કરીશ. થાપું છું એવું થાપવા માટે જ હું થાપું છું, પહેલેથી જ વાત કરે. આ જે પદ્ધતિ છે શાસ્ત્ર ને અથવા ઉપદેશક એવા શ્રી ગુરુ ને, એના ઉપરથી એક સારાંશ એવો તારવવો જોઈએ કે શાસ્ત્રકારના અથવા ગુરુના આશયને અને અભિપ્રાયને પકડવો, શબ્દોને પકડવા કેમ, કે તારી વાત પણ આવશે ને તારી વાત ઉડાડે એવી વાત પણ આવશે, તો તારે શું કરવાનું છે, કે તારી વાત આવી એની પકડ કરવા માટે તારી વાત છે કે નહીં, તારી વાત ઉડાડવા માટે તારી પકડ છોડાવવાની વાત છે. પણ જેઓ યથાર્થપણે સ્વાધ્યાય નથી કરતા એને પોતાની વાતની પકડ વધારે મજબૂત થતી જાય છે, એ પોતાના વિપરીત અભિપ્રાયને દ્રઢ કરી બેસે છે અને પોતાના આત્માને વધારે નુકસાન કરે છે. આમાં તો ઘણી પ્રેક્ટિકલ સાઈડની વાત આવી, પણ આના ઉપરથી માત્ર થિયરટિકલ સાઈડની પકડ કરનારને તમે પ્રેક્ટિકલ સાઈડમાં લાવવાની વાત કરો તો એને કોઈ રીતે ગળે ન ઉતરે. અમે સમજીએ છીએ બરાબર છે ને, અમે કરીએ છીએ બરાબર છે, તમારી વાત અમને ફાવતી નથી, ન ફાવે એને, અને શાસ્ત્ર નો અર્થ બરાબર આવડે માટે સમજણ બરાબર છે. એ સમજણ જો કામમાં ન આવતી હોય, એનો સદુપયોગ ન થતો હોય, તો એ સમજણ બરાબર છે એમ કેવી રીતે કહેવું, ન કહી શકાય. સમજણ બરાબર નથી એમ વાત છે. જિજ્ઞાસુ ને સમજાવો, જિજ્ઞાસુ ન હોય એને સમજાવવાની મહેનત ન કરવી, તૃષાતુર ને પાણી પાયાની મહેનત કરવી, તર્શ ન હોય એને શરબત આપો તો એ નહીં પીએ, અને તૃષાતુર ન હોય એને તૃષા ઉત્પન્ન કરવાની મહેનત કરવી, એથી વધારે પાવાની મહેનત ન કરવી સિદ્ધિ. કૃપાળુ દેવે લાઈન પકડી છે, એટલે જિજ્ઞાસુના માટે વાત છે. સમજવા માગે છે, સમજવાની બુદ્ધિથી સમજવા માગે છે એને સમજાવો. હું સમજું છું એવું હોય એને સમજાવો, એ નહીં સમજે એ વાદ વિવાદ મજા છે, એમાં સમય ને શક્તિ ખર્ચવા જેવી નથી.
Yeah.